భవసంభవీతిభేదనం సుఖసంపత్ కరుణానికేతనం వ్రతదాన తపక్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేష రమణీయ దర్శనం మందహాస్య రుచిరాననామృజం పూజితం సున్నరోత్తమేముదా ధర్మనందనమహం విచింతయే. త్వం సుఖాంతకృతం కాంతం త్వం కాంతం సర్వదోగతం త్వం గతే ద్వైత దేవత్వం త్వం వందే భక్తికాసుతం. అనంతకోటి బ్రహ్మాండ అధిపతి సర్వ అవతారి ఇష్టదేవ్ భగవాన్ శ్రీ స్వామినారాయణ, స్వామినారాయణ సంప్రదాయ దక్షిణ విభాగ అధిష్టాత దేవ్, వడతాల్ వాసి శ్రీ లక్ష్మీనారాయణ దేవ్ హరికృష్ణ మహారాజ్ నిఛత్ర ఛాయామా, మహాన్ ప్రసాదీభూత్ ఆ తీర్థధామ్ రుకయ్య దేవ్ హనుమాన్జీ మహారాజ్ మా దేశ సాన్నిధ్యమా, భగవాన్ శ్రీహరిను వాంగ్మయ స్వరూప్ ముఖనీ వాణి એવી પવિત્ર હરિગીતા કથા પારાયણ તેમજ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ વર્ષમાં અંતર્ગત ઉજવાનાર આજના શાકોત્સવના આ શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સંતો, શ્રીજી મહારાજના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્મો, સર્વ ભક્તજનોને સૌ પ્રથમ અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. હું જાણું છું કે સમય ઘણો થઈ ગયો છે અને બધાને કકડીને ભૂખ લાગી હશે, અને શાકોત્સવનું નામ સાંભળીને મનમાં પાણી આવે, પણ શરીરની ભૂખ પાકતા પહેલા આ આત્માને જે જન્મોજન્મની ભૂખ છે એ ભાંગવાનો સમય અત્યારે છે, તો આપણે પહેલો આત્માની ભૂખ ભાંગવાનું કામ કરીએ. વાલા ભક્તો, પૂર્વ વક્તાઓએ આ પ્રસંગ અને ભગવાન શ્રી હરિના મહિમા સિદ્ધાંતોની ઘણી બધી વાત કરી છે. ખરેખર આ જગતની અંદર જીવાત્માને પ્રીતિ કરવા જેવું કોઈ હોય તો એ ભગવાનનું સ્વરૂપ છે. કારણ કે અન્ય ઠેકાણે જે પ્રીતિ કરે છે, અન્ય ઠેકાણે જે મન લગાવે છે, અંતે સમય જતા એના હાથમાં દુઃખ આવે છે. કારણ કે આ જગતની તમામ પદાર્થ, તમામ વસ્તુઓ જેને આપણે વિષય કહીએ છીએ, જેને આપણે માયા કહીએ છીએ, આ જગતમાં ચરમ ચક્ષુથી જોવાતી તમામ વસ્તુઓ એનો એક દિવસ નાશ નિર્ધારિત થયેલો છે, અને જેનો નાશ છે એનો સ્વાભાવિક રીતે આપણને દુઃખ થવાનું છે. અને એટલા માટે વાલા ભક્તો, શાસ્ત્રકારોએ અવારનવાર આ વાત દોહરાવી દોહરાવીને લખી છે કે જગતમાં પ્રીતિ કરવા જેવું કોઈ હોય, જો કોઈ અવિનાશી સુખ જો હોય, અનંત સુખ હોય, તો એ સુખ એ ભગવાન અને ભગવાનની એકાંતિક ભક્તિમાં રહેલું છે. આજે ખરેખર આણંદ સમગ્ર જિલ્લા, ચરોતર સમગ્ર વિસ્તારના ભક્તો બળભાગી બન્યા છે કે ભગવાન શ્રી હરિના આ ધૂન ભજન અને ભગવાનના ગુણાનો વાત ગાવાનો અને સાંભળવાનો આપણને અભૂરો અવસર મળ્યો છે. હરિગીતાનું મહાત્મ્ય, એના ઉપદેશો, એના સિદ્ધાંતોનું મહાત્મ્ય સ્વયં પોતામાં તો છે જ, પણ એનાથી પણ વિશેષ ભગવાન શ્રી હરિની મુખની વાણી છે. શ્રીજી મહારાજે આ સંપ્રદાયની અંદર આ પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર ધારણ કરીને આ સત્સંગની પ્રવૃત્તિ શરૂ કરવાનું કાર્ય કર્યું હોય, આ સંપ્રદાયનો ઇતિહાસ જે ભક્તો જાણે છે એને ખબર છે કે બદ્રિકાશ્રમમાં થયેલ શ્રાપને અનુસરીને મહારાજનું પ્રાગટ્ય, મહારાજે સ્વેચ્છાથી એ શ્રાપ સ્વીકાર્યો અને આ ભૂમિ ઉપર અવતરણ ધારણ કરીને મહારાજે સદ્ધર્મ સ્થાપન કરવાનું બીડું લીધું છે. અને હરિગીતા એનું પ્રમાણ પૂરે છે કે મહારાજ આ નીલકંઠવર્ણી રૂપે સત્સંગમાં આવ્યા પછી જ ધર્મ પ્રવર્તન શરૂ કર્યું છે એમ નહીં, પણ મહારાજે છપૈયાની અંદર બાલ્યાવસ્થાની અંદર પણ ભક્તિ માતાને પોતાના સ્વરૂપનું તેમજ ધર્મ સિદ્ધાંતોનું જ્ઞાન આપી અને ધર્મનું સંસ્થાપનનું કાર્ય શરૂ કરી દીધું છે. એટલે ભગવાનના મુખેથી પ્રથમ સૌ પ્રથમ આપણે એમ કહીએ કે ધર્મ ઉપદેશનું કાર્ય આ સ્વામિનારાયણ ભગવાનના મુખેથી જો થયું હોય તો એ ભગવાન સ્વામિનારાયણે જે ભક્તિ માતાને આ ઉપદેશ કરીને કરેલું છે અને એટલા માટે આનો મહિમા એ આપણા માટે અપરંપાર છે. અને આજે એ જ સિદ્ધાંતોને એ જ ભગવાનના સ્વરૂપને શ્રવણ કરવાનો આપણને અવસર મળ્યો છે અને એટલા માટે આપણે એમ કહી શકીએ કે આપણે ખરેખર ધનભાગી બન્યા છે. જે સુખ ભગવાન સ્વામિનારાયણે ભક્તિ માતાને દીધું છે, જે પોતાના તત્વચિંતનનું જે પોતાના તત્વનું જ્ઞાન ભક્તિ માતાને સંભળાવ્યું છે, જે પોતાના સ્વરૂપની નિષ્ઠા ભક્તિ માતાને કરાવી છે, આજે આપણે એવી જ ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે આ ગીતાનો ઉપદેશ સાંભળીને અમે પણ ભક્તિ માતા જેવા શ્રદ્ધાવાન અને ભક્તિવાન બનીએ અને અમારા જીવનમાં પણ ભગવાનની એવી ને એવી નિષ્ઠા અને એવી ને એવી દ્રઢતા અમારા જીવનમાં કાયમ રહે એવી ભગવાન પાસે આજના દિવસે આપણે બધા પ્રાર્થના કરીએ. પુરાણી સ્વામીએ નિત્ય સ્વરૂપ સ્વામીએ ખૂબ જ સુંદર રીતે આ ઉપદેશનો ભાવાનુવાદ તમારી સમક્ષ રજૂ કરેલો છે. આ કાર્ય કરવાની પાછળનો વાલા ભક્તો હેતુ શું છે? જીવાત્મા માયાના જાળમાંથી કેમ છૂટે અને ભગવાનની સમીપ કેમ આવે, આ એકમાત્ર આની પાછળનો હેતુ છે. શાસ્ત્રોની અંદર ભગવાનને પામવાના ઘણા સાધનો બતાવ્યા છે, પણ સર્વ સાધનોમાં શ્રેષ્ઠ સાધન જો બતાવ્યું હોય ને તો મહારાજને રાજી કેમ કરવા, આ એક સાધન સર્વશ્રેષ્ઠ છે કે જેમ ભગવાન રાજી થાય એમ કરો. કારણ કે સાધનોની વ્યાખ્યા તો અનેક પ્રકારની છે, અનેક પ્રકારના કર્મ છે, પણ ભગવાન શેમાં રાજી થાય છે એ પ્રમાણે જો કરતા આવડે તો સર્વ સાધન આપણા કર્યા. હાથીના પગમાં હસ્તીપદે સર્વ પદમ, હાથીના પગમાં બધા પગ આવી ગયા. પછી એની અંદર અલગ અલગ પગની એને મૂકવાના જગ્યા માટે અલગ જોવું પડે નહીં, કારણ કે હાથીનો પગ જ એટલું મોટું છે. એમ ભગવાનને રાજી કરતા જેને આવડ્યું તો એને સર્વ સાધન કર્યા એનું એને પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. અને આજે આપણે આ ભગવાનને રાજી કરવા માટે, ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે આ દાખલો કરીએ છીએ. મહારાજે વચનામૃતમાં એમ પણ લખ્યું કે ભગવાનને રાજી કરવા હોય તો એને માટે મહારાજે કીધું દ્રઢ આશ્રય એ સાધન શ્રેષ્ઠ છે જેનાથી ભગવાન રાજી થાય છે. કોઈ એમ કે અમે ભક્તિના બળે ભગવાનને પામી લઈશું, કોઈ એમ કે અમે ધર્મના બળે ભગવાનને પામી લઈશું, કોઈ એમ કે અમે વૈરાગ્યના બળે ભગવાનને પામી લઈશું, કોઈ એમ કે અમે જ્ઞાનના બળે ભગવાનને પામી લઈશું, તો વાલા ભક્તો મહારાજે ત્યાં ચોકડી મૂકી છે, મહારાજે ત્યાં લાલ બત્તી બતાવી છે. મહારાજે કીધું જ્યાં સુધી ભગવાનનો આશ્રય નથી થતો ત્યાં સુધી જીવાત્માનું કલ્યાણ થતું નથી. કોઈ ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યના બળે માત્ર કરવાનો જો વિચાર રાખતો હોય તો મહારાજ કહે છે જરૂર નિષ્ફળ થાય છે. ભગવાનની પ્રાપ્તિ, ભગવાનના ધામની પ્રાપ્તિ તો કેવળ ભગવાનની કરુણાથી પ્રાપ્ત થાય છે, ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે. અને એ ભગવાનની કરુણા અને કૃપા પ્રાપ્ત કરવા માટેનો સર્વશ્રેષ્ઠ જો સાધન હોય તો એ ભગવાનનો દ્રઢ આશ્રય છે. મહારાજે વચનામૃતની અંદર આશ્રયના ત્રણ પ્રકાર બતાવ્યા, ભેદ બતાવ્યા છે. મૂળ પ્રાણાનો આશ્રય, પ્રીતિનો આશ્રય, પ્રીતિની દ્રઢતા, અને મહારાજે છેલ્લે બતાવ્યું કે જ્ઞાન સહિત, ભગવાનનું મહાત્મ જ્ઞાન સહિત જે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થાય અને એની જે દ્રઢતા થાય એ દ્રઢતાનો આશ્રય. આ ત્રણેય વ્યાખ્યા સમજવા જેવી છે. મૂળ પ્રાણાની પ્રીતિ છે ને કહેવાય, મૂળ પ્રાણાની દ્રઢતા, મૂળ પ્રાણાનો આશ્રય, એમાં એક વ્યક્તિએ એક વાત સમજી અને એને સ્વીકારી પછી બ્રહ્મા આવી, મહારાજ વચનામૃતમાં એમ કહે છે કે બ્રહ્મા સ્વયં આવીને જો એનું મતિ ફેરવવા પ્રયત્ન કરે તો પણ એની મતિ ફરે નહીં. એનો જે વિશ્વાસ, એની જે દ્રઢતા અને મૂળપણાની, આમ સામાન્ય રીતે મૂળસર્ગ મૂર્ખના પર્યાયવાચીમાં ગણાય છે. મૂળ એટલે મૂર્ખતાથી, અજ્ઞાનતાથી. પણ મારી થોડી વ્યાખ્યા, મારી જે સમજણ છે હું તમને એમ કહું કે મૂળપણાનો અર્થ થાય અડગ રહેવું, સ્થિર રહેવું, જેમાં પરિવર્તન ન થાય, પણ એમાં એક જોખમ છે. મૂળપણાની પ્રીતિ મહારાજે તો કીધું, સ્વીકારી છે કે મૂળપણાની પણ દ્રઢતા હોય તો પણ એનું દ્રઢતાના કારણે, કારણ કે એની મન અચળ વૃત્તિ એની થવાની, એની વૃત્તિ ચળ થવાની નથી, અચળ વૃત્તિ રહેવાની છે. એટલે સાધન તો છે, પણ જોખમ એટલા માટે કે કોઈ વખત ન કરે નારાયણ, ભગવાન કંઈક એવી ઈચ્છા ન હોય ને કોઈનું એવું દુર્ભાગ્ય હોય, અને જો ખોટું પકડાઈ ગયું તો એ ખોટાને પણ છોડતો નથી, આટલું જોખમ છે. જો સાચું પકડાણું અને જો એની અંદર મૂળ પાણાની જો દ્રઢતા રાખીને તો પણ એનું કલ્યાણ છે, કારણ કે ભલે જાણે અજાણે પણ જે એને પક્ષ, એને જે સિદ્ધાંત, એના જીવનની અંદર જે એને દ્રઢતા કરી છે, જે ભગવાનને ઓળખ્યા છે, જે એની સ્વરૂપ નિષ્ઠા કરી છે, એને કદાચ વિશેષ જ્ઞાન નથી, પણ જે પોતે ભગવાનને પક્ષે કરીને, ભગવાનના યોગે કરીને જે પણ પામ્યા છે, જે હમણાં ઘનશ્યામ સ્વામીએ દ્રષ્ટાંત દીધું ને કે ભગવાનના એની પ્રીતિ, ભગવાનની દ્રઢતા, જે મામૈયો અને મેરામણના જે દ્રષ્ટાંત દીધા કે પોતાને ભગવાનના ભગવાનપણાની પ્રતીતિ નથી, પણ છતાંય ભગવાનનો પક્ષ અજાણે પણ એને લેવાઈ ગયો છે, એ એને દ્રઢતા મૂકી નથી, મૂળ પ્રાણની પ્રીતિથી એને દ્રઢતાથી ભાઈ ભગવાન તો છે મારા મામાના જ ભલે, પણ ભગવાન છે એના માટે, એના સાધુના માટે કોઈ અપશબ્દ બોલે કે એના માટે કોઈ ખંડનાત્મક કાર્ય કરે તો એનું પક્ષ ન લેવું, આવી જ એને દ્રઢતા થાય મહારાજ કે એનું કલ્યાણ થાય. પણ જોખમ એટલું, સાવધાની એટલી રાખવાની ખોટું ન પકડાય, કારણ કે જગતમાં ખોટું પકડાવનાર વધારે છે. મહારાજે શિક્ષાપત્રમાં લખ્યું કળિયુગની અંદર હથેળીમાં ચંદ્રમા બતાવશે, પોતાની સામર્થિ એટલી બતાવશે કે હથેળીમાં ચંદ્ર છે કે હથેળી ધરાવે, પણ મહારાજ કે એનાથી ભગવાન થવાતું નથી. ભગવાનની કૃપાથી ભગવાન જેવા રૂપ, ભગવાન જેવા રંગ, ભગવાન જેવા ઐશ્વર્ય, ભગવાન જેવા પ્રતાપ, ભગવાન જેવી ગુણ, ભગવાન જેવી બુદ્ધિ, ભગવાન જેવું સ્વરૂપ, બધું ભગવાન જેવું થાય, પણ છતાંય ભગવાન થવાતું નથી. એટલે આ વસ્તુને આપણે ખાસ કરીને રાખવો કે આશ્રય કરવો તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ એકનો જ કરવો, એનાથી અન્યથા કોઈ જગ્યાએ આશ્રય આપણે કોઈ વ્યક્તિ, કોઈ વ્યક્તિ વિશેષ ક્યાંય આપણું મન ન ન મને ત્યારે આપણે માનો કે આ દ્રઢતા થઈ, આ આશ્રય કહેવાય. મહારાજે બીજી પ્રીતિની બતાવી, જેમ કોઈ વસ્તુ વાલી થઈ ગઈ હોય, આપણને કોઈ વ્યક્તિ વાલું થઈ ગયું હોય તો આપણે જીવના જતાને એને જાળવીએ છીએ, આપણે એના માટે ગમે તે નુકસાન ભોગવવા તૈયાર છીએ, એના માટે ગમે તે સહન કરવા તૈયાર છીએ, પણ એ પદાર્થ અથવા વસ્તુ અથવા એ વ્યક્તિને નુકસાન ન થાય એની સતત કામના કરતા રહીએ છીએ. આજે એવી પ્રીતિ એનું એનું નામ કે જેની અંદર એક વખત સ્નેહ થઈ ગયો, જેની અંદર લાગણી એક વખત જોડાઈ ગઈ, પછી આપણે એના માટે ગમે તે કરી છૂટવા તૈયાર છીએ, અને એવી પ્રીતિએ કરીને જેને ભક્તિ ભગવાનની થઈ છે એને પણ દ્રઢ આશ્રય કીધો. મહારાજે દ્રષ્ટાંત ગોપિકાઓનું દીધું છે. ગોપિકાઓએ કોઈ શાસ્ત્ર વેદો પુરાણો નહોતા સાંભળ્યા વાંચ્યા, પણ મહારાજના સ્વરૂપની અંદર, મહારાજના રૂપની અંદર, મહારાજના લાક્ષણિકતાની અંદર, મહારાજના ઐશ્વર્ય પ્રતાપની અંદર એક વખત પ્રીતિ થઈ ગઈ અને પરમાત્માપણાની પ્રીતિ થઈ ગઈ, પછી એમને પોતે લોકલાજ કે બીજી કુળની લાજ કે આદિ કોઈ એમને આડું આવ્યું નથી, દેહ ભાન પણ આડું આવ્યું નથી, અને ભગવાનની અંદર એવા રમ્ય રમી ગયા છે ત્યારે ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો છે, અને પ્રેમ લક્ષણા ભક્તિનો એ વિશેષ પ્રકાર બતાવ્યો આપણને. એટલે આ પ્રીતિની દ્રઢતા કે જેના જીવનમાં આવી પ્રીતિ થઈ હોય તો એ દ્રઢતાના કરીને ભગવાનનો અખંડ આશ્રય રહે છે, અને આશ્રયના પ્રતાપે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. અને છેલ્લે મહારાજે જે અત્યારે આપણે દાખલો કરીએ છીએ ને એ દાખલાને પ્રતિપાદન કર્યું છે. મહારાજે કીધું કે જે જ્ઞાને સહિત જેની બુદ્ધિ વિશાળ હોય તે જગત સર્વને જાણે, જગતના તમામ પદાર્થોને જાણે, કાળ કર્મને માયાને જાણે. મહારાજે કીધું કે પોતે પ્રકૃતિ પુરુષને, પ્રધાન પુરુષને પણ જાણે, પણ છતાંય બધાથી જે પર એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પણ યથાર્થ જાણે. અને યથાર્થ શબ્દ લખ્યું મહારાજે, યથાર્થ જેવા છે તેવા જાણે, મહારાજને ન્યૂન કે અધિકપણે નહીં, પણ મહારાજ જેવા છે તેવા મહારાજની પ્રતીતિ થાય, અને એ જે સમજણે કરીને, એ જે મહારાજનું સ્વરૂપ એને જ્ઞાને કરીને મહારાજની અંદર અખંડ જે વૃત્તિ રાખી શકે અને જે ભગવાનનો આશ્રય રાખી શકે એને મહારાજે સમજણની દ્રઢતા કીધી. આ હરિગીતા એ ભગવાનનું એ સ્વરૂપ આપણને ઓળખાવે છે, જે સ્વરૂપ મહારાજનું યથાર્થ છે, મહારાજનું જે જ્ઞાન યથાર્થ છે, મહારાજનું જે સિદ્ધાંત યથાર્થ છે, એ સિદ્ધાંત આપણને ઉપદેશ કરે છે. અને એટલા માટે વાલા ભક્તો, મહારાજે પછી મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ કીધું કે બધાએ પોતપોતાની રુચિ પ્રમાણે જે અંગ હતા દ્રઢતાના બતાવ્યા, મુક્તાનંદ સ્વામી કીધું અમારી તો જ્ઞાને સહિત ભગવાનનું મહાત્મ્ય સમજાણું છે, એની અમારી દ્રઢતા છે. અને આ દ્રઢતા સુરક્ષિત એટલા માટે છે કે એક વખત શાસ્ત્રને સમજ્યા પછી, એક વખત જાણ્યા પછી કદાચ કોઈ આપણને અવળા અર્થ સમજાવે, કોઈ અનર્થ કરીને સમજાવે, કોઈ આપણને આમાંથી ભ્રષ્ટ કરવા માટે અથવા તો આમાંથી ચલિત કરવા માટે પ્રયત્ન કરે, પણ આપણું પોતાનું જ્ઞાન, આપણું પોતાનું વાંચન, આપણી પોતાની બુદ્ધિ અને આપણું પોતાનું મન એની અંદર ક્યારે હા ન પડે, અને આપણે જે વાંચ્યું છે, જે સાંભળ્યું છે, જે ભગવાને, અને બાલભક્તો આ મોક્ષનો શ્રેષ્ઠ ઉપાય આ જ છે. આપણે અત્યાર સુધી 84 લાખ પ્રકારની યોનિમાં ભટક્યા પણ ઉદ્ધાર ન થયો, એની પાછળનું કારણ એક જ છે કે આપણે હંમેશા પોતાનું ધાર્યું કર્યું છે. જીવાત્માનો અત્યાર સુધી 84 લાખ યોનિમાં જો ઉદ્ધાર ન થયો હોય તો એની પાછળનું કદાચ આવા યોગ પહેલા નહીં મળ્યા હોય એવું નથી. યોગ મળ્યા પણ હશે પણ છતાંય આપણું કલ્યાણ નથી થઈ શક્યું એની પાછળ માત્ર એક કારણ છે કે આપણે પોતાનું ધાર્યું કરતા આવ્યા છીએ. એક વખત પોતાનું ધાર્યું મૂકી અને ભગવાનનું ધાર્યું કરતા જો થઈએ તો મહારાજ કહે છે ક્યારેય એનું અનિષ્ટ નથી થતું. એના જીવનમાંથી જન્મ મરણના ફેરા મુક્ત થઈ જાય છે. એટલે દરેક હરિભક્તોને ખાસ આ ભલામણ છે કે હવે આપણે જીવનની અંદર જ્યારે ભગવાનનો આવા સ્વરૂપ નિષ્ઠા અને મહારાજનો આવો સર્વોપરી મહિમા આપણે જયારે જાણ્યો હોય ત્યારે આપણા જીવનની અંદર રહેલા જે પણ દુર્ગુણો છે, વ્યસનો છે, કુસંગ છે, કુટેવો છે, આપણી અંદર રહેલા અંતઃશત્રુઓ છે, એની ઉપર વિજય મેળવી અને આપણે ભગવાનના સ્વરૂપની અંદર મન વચન કર્મે કરીને ભગવાનની પ્રીતિની અંદર, ભગવાનની ભક્તિની અંદર જો લાગી જશું તો અક્ષરધામ આપણાથી અણો માત્ર પણ છેટું નથી. અક્ષરધામ છતે દેહે અક્ષરધામનું સુખ છે પણ ભગવાનની આ આજ્ઞા અને મર્યાદામાં રહેશું તો. એટલે ભગવાનનો આવો દિવ્ય મહિમા સમજાવવા માટેનો આ દાખલો છે અને મને આશા છે કે આ ભક્તોએ જેને કથાનો લાભ લીધો છે એને આનો ખૂબ સારું પુણ્ય ફળ પ્રાપ્ત થશે. એમના જીવનની અંદર ભગવાનની સ્વરૂપની દ્રઢતા અહર્નિશ વધતી જશે એવી અમે ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણજી પાસે પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે મહામંત્ર મહોત્સવ એની પણ વિશેષ વાત કરી. ભગવાનના નામનો મહિમા અપરંપાર છે. આપણે મુખે વર્ણવા જઈએ જેને શ્રેષ્ઠ સહસ્ત્રમુખ ગાય રે અને છતાંય એમ લખવામાં આવ્યું કે નિગમ નીતિ નીતિ કરી ગાય રે. એની અંદર નિગમ જ્યારે એટલે કે વેદો એની અંદર શાસ્ત્રોની અંદર પણ જ્યારે એના વખાણ અને ગુણનો મહિમા એ લખવામાં ન ઇતિ ન ઇતિ એનો કોઈ અંત જ નથી આવતો આવું પરમાત્માનું પરોપકારી અને પરમ પ્રતાપી નામ અને ભગવાનનો મહિમા છે. પણ છતાંય આપણે જીવનની અંદર આ નામનું સ્મરણ રાત દિવસ કરતા જોઈએ. ધૂન ભજન સારા નરસા પ્રસંગોમાં આપણે ત્યાં થતા હોય અને વિશેષ કરીને સવારે નિત્ય પૂજાની અંદર આપણે માળા પણ કરતા હોઈએ. પણ આ વર્ષ ભગવાન સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યને 208 વર્ષ થતા હોય એક એવો સંકલ્પ કર્યો, ગઢપુરની અંદર એક નાનું આયોજન કર્યું હતું અને 1 કરોડ મંત્ર લખવાનું ભવ્ય આયોજન એક કર્યું હતું. પણ ભગવાનની કૃપા ગોપીનાથજી મહારાજની કૃપાથી એ મંત્ર 2 કરોડ મંત્ર લખાયા. હરિભક્તોનો એટલો બધો ઉત્સાહ હતો 1 કરોડના બદલે 2 કરોડ મંત્ર લખાયા. એટલે અમને મનમાં સંકલ્પ થયો, પૂજ્ય મહારાજશ્રીને સંકલ્પ થયો કે આ તો ખાલી ગઢપુર પ્રદેશના એટલે ગઢપુર ગામના ભક્તોએ આનો લાભ લીધો પણ સમગ્ર વિશ્વની અંદર 18 જગ્યાઓએ અનંત હરિભક્તો આવા પથરાયેલા છે કે જેને ભગવાન સ્વામિનારાયણની અંદર સર્વોપરી નિષ્ઠા છે અને સ્વામિનારાયણ ભગવાનના નિયમ નિશ્ચય પક્ષની અંદર પંચવર્તમાને યુક્ત ભગવાનનું જીવન પોતાનું જીવન ગુજારી અને ભગવાનની ભક્તિ કરે છે એવા પણ ભક્તોને આ મહામંત્રનો લાભ મળે. એટલા માટે પછી અમે 1 કરોડના 2 કરોડ થયા હતા એટલે અમે વધારે સીધા 100 કરોડ મૂક્યા. પણ તમને બધાને આનંદ થશે, ગઈ 23 તારીખે એટલે કે 23 નવેમ્બરે નાક્ષરવતી એકાદશીના દિવસે મંત્ર પ્રાગટ્યના દિવસે આ મંત્ર લેખનનો પ્રારંભ કર્યો, પુસ્તક વિમોચન કર્યું અને હજુ 23 તારીખ આવવાની છે. ગઈકાલે હજુ 1 મહિનો થયો અને 1 મહિનામાં 100 કરોડ મંત્રનો સ્વાહ થઈ ગયો. 100 કરોડ મંત્ર લખવાનો વિરોધ જે હતો સ્વાહ હતું એટલે અમે સંતો અને ભક્તો બધા અમે આગેવાન બધા બેઠા હતા એટલે સંકલ્પ કર્યો કે હવે જો હજુ તો મહિનો થયો અને હરિભક્તોનો આ જ ઉત્સાહ છે તો આપણે વિશેષ હજુ હરિભક્તોને લાભ એનો મળે અને ઘણા બધા હરિભક્તો હજુ રહી ગયા છે એ બધાને પણ લાભ મળે એટલે હરિભક્તોની માંગણી હતી. બીજો એવો 100 કરોડ એટલે 108 કરોડ હવે પૂરા કર્યા એટલે એમ કુલ 208 કરોડ મંત્ર જાપનો સંકલ્પ કરી અને આપણે મહામંત્ર મહોત્સવને આગળ વધારીએ છીએ. એટલે દરેક આણંદના ભક્તજનોને આ મંત્રનો મહિમા ભગવાનના નામનો સ્વયં મહિમા હોય પણ આ મંત્રનો વિશેષ મહિમા એ છે કે વિશ્વની અંદર સમગ્ર સંપ્રદાયોની અંદર આ એક અજોડ એવો મંત્ર છે. દરેક અવતારોની અંદર દરેક રામકૃષ્ણાથી ભગવાનના નામનો મહિમા અપરંપાર છે અને એનો પ્રતાપ પણ અપરંપાર છે. પણ એ બધા નામ પરમાત્માના જે આપ્યા કાં તો ઋષિમુનિ આપ્યા કાં તો કોઈ વેદકાલીન સંતોએ આપ્યા કાં તો કોઈ ભક્તોએ આપ્યા કાં તો એમને કોઈ એમના ગુરુજનો થકી એમને મળ્યા છે પણ ભગવાન સ્વામિનારાયણે જે આપણને મહામંત્ર આપ્યો છે એ મહામંત્ર ભગવાન શ્રી હરિના સ્વયં મુખમાંથી પ્રગટ થયો છે. એટલે જેવું ગીતાનો મહિમા છે જેટલું ફળ ગીતા પાઠથી મળે છે ગીતા શ્રવણથી મળે છે ચાહે હરિગીતા હોય ચાહે ભગવદ્ગીતા હોય ચાહે આપણે એવા ભગવાનના મુખેથી એટલો જ મહિમા આ એક સ્વામિનારાયણ મંત્રનો પાઠ એક વખત ઉચ્ચારણ કરો ને એટલે એ ગીતા વાંચી ગણાય. આ સ્વામિનારાયણ મહામંત્રનો એક વખત ઉચ્ચારણ કરો કારણ કે જેટલો મહિમા ભગવાનના મુખમાંથી નીકળેલી વાણી ગીતાનો છે પરાવાણી કહેવાય છે મહારાજનું વાંગમય સ્વરૂપ કહેવાય છે એટલો જ મહિમા આ સ્વામિનારાયણ મહામંત્રનો છે. એનાથી પણ અધિક મહારાજના સ્વમુખે જો આપણે વર્ણવીએ અને આ મંત્રનો મહિમા એટલા માટે પણ અધિક છે કે આ મંત્ર આપણો ભગવાન સાથેનો સંબંધ બતાવનારો છે. આ મંત્રનો મહિમા એટલા માટેનો છે કે આ મંત્ર ભગવાનની સાથે ભક્તનો સંબંધ બતાવે છે. શું સંબંધ બતાવે છે? કે સર્વના સ્વામી, સર્વના ધણી, સર્વના નિયંતા, સર્વના માલિક એવા જે નારાયણ, સર્વોપરી નારાયણ, એ ભગવાન સ્વામિનારાયણ. એટલે ભગવાનના ભક્તના ધણી છે આપણે. ધણી પણ નાપડો અખંડ ચૂડી ચાંગળો રાખનાર એ પરમાત્માનું નામ આપણને પ્રાપ્ત થયું છે. એટલા માટે પણ આનો મહિમા વિશેષ છે. તો આવો સભર મહિમા, મહિમા સભર આવો મહામંત્રનું લેખન કાર્ય પણ આણંદના ભક્તજનો કરશે અને આજુબાજુના વિસ્તારના પણ ભક્તજનો ખૂબ લાભ લેશે એવી અમે આશા રાખીએ છીએ. ભગવાનની ભક્તિ એ મોક્ષનું શ્રેષ્ઠ સાધન છે. ઉપાસના અને ભક્તિમાં મહારાજે ભેદ બતાવ્યો છે કે અષ્ટ પ્રકારે જે નવદા ભક્તિ મહારાજે બતાવી એ એમાંથી કોઈ શ્રવણ કરે, કીર્તન કરે, કથાનું શ્રવણ કરે, મહારાજની પ્રદક્ષિણા કરે, આદિ જે ભગવાનને યોગ્ય કરીને જે પણ સેવાનું કાર્ય થાય મહારાજે એને ભક્તિ બતાવી છે. કોઈ નામ સ્મરણ કરે, આ બધી ભગવાનની ભક્તિ છે. પણ ઉપાસના મહારાજે બતાવી કે પરમાત્માનો યથાર્થ મહિમા જાણી અને સર્વથી પર એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ એક જ છે અને એમનો જે મહિમા યથાર્થ જાણી જે દ્રઢતા રાખે એને ઉપાસના કીધી. અને આપણો સંપ્રદાય એટલા માટે શુદ્ધ ઉપાસના અને શુદ્ધ ભક્તિનો છે. શુદ્ધ ઉપાસના, સર્વોપરી ઉપાસના અને શુદ્ધ ભક્તિ કે જેની અંદર કોઈ અન્યથા આપણે વિચાર સંકલ્પ થતો નથી, માટે આનો મહિમા અપરંપાર છે વાલા ભક્તો. એટલે આજે ભગવાનનું આવું સુંદર બિરુદ સાંભળવાનો અવસર આપણને સૌને પ્રાપ્ત થયો એ બદલ આપણે ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને નમન કરીએ. અને સાથે સાથે આ તીર્થભૂમિ છે આણંદ, રોકડિયાભાઈ વર્માજી મહારાજ આમ શાસ્ત્રની અંદર બે પ્રકારના તીર્થ બતાવ્યા, સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ. જ્યાં ભગવાને લીલા ચરિત્રો કર્યા હોય, મહારાજનું પ્રાગટ્ય થયું હોય, ભગવાનના યોગે કરીને જે તીર્થ બન્યું હોય, ભૂમિ બની હોય, રમણીય ભૂમિ, એને સ્થાવર તીર્થ કહેવામાં આવે. અને મહાપુરુષોના જ્યાં ચરણારવિંદ પડતા હોય ત્યાં એને જંગમ તીર્થ ગણવામાં આવે. આજે આ ભૂમિનો તો બંને પ્રકારે મહિમા છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આ ભૂમિની અંદર પોતે પધાર્યા છે અને એમની સાથે હજારો મુક્તો આ ભૂમિની અંદર અવારનવાર આવ્યા છે. અને આ મંદિર હનુમાનજી મહારાજ અને ભક્ત શિરોમણી મહારાજે વચનામૃતમાં લીધું, ભક્તિ માંગવી તો હનુમાનજી જેવી માંગવી, ભક્તિ માંગવી તો હનુમાનજી જેવી માંગવી. એટલે ભક્ત શિરોમણીનું જેને બિરુદ પ્રાપ્ત થયું છે એવા રોકડિયાદેવ હનુમાનજી મહારાજ અહીંયા અમારા કુળદેવ અખંડ બિરાજે છે અને એમના પ્રતાપથી આજે આણંદ સમાજ, સત્સંગ સમાજ ખૂબ સુખ્યો છે. તો આવી તીર્થભૂમિની અંદર આવો લાભ આપણને મળ્યો છે એ આપણા માટે ખરેખર અહોભાગ્યની વાત છે. આનો મહિમા ખૂબ મનન કરતા રહેજો. એક વખત સાંભળી અને વિસરી જવાય તો આ સાંભળેલો આપણો દાખલો એ વ્યર્થ જાય. પણ આનું સતત ચિંતન રાખીએ, આનો સતત આનું અંદર મનન રાખીએ અને આપણે જીવનની અંદર રહેલા જે પણ નિષ્ઠ અનિષ્ટ છે એને આપણે દૂર કરી શકીએ તો ભગવાનનો રાજીપો આપણા ઉપર ચોક્કસ ઉતરે. અને એના માટે દરેક ગરીબો કટિબદ્ધ થજો એ જ સર્વની ભલામણ સાથે. અંતમાં વધારે સમય નથી લેતો, પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી તથા અસો ગાદીવાળા પરમ પૂજ્ય માતુશ્રી વતી સારાય આણંદ ચરોતર સત્સંગ સમાજને અમે ખૂબ ખૂબ હૃદયના આશીર્વાદ આપીએ છીએ. ભગવાન સૌના મનોરથ પૂર્ણ કરે અને સૌને શક્તિ ભક્ત ભક્તિનું બળ આપે એવી પ્રાર્થના સાથે. અને ખાસ કરીને આ આયોજકો, જે યજમાનો અને જે જે સેવાભાવીઓએ આ મહોત્સવને સફળ કરવા માટે પુરુષાર્થ કર્યો છે, સંતોએ માર્ગદર્શન આપ્યું છે, એ તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે એવી અંતરથી પ્રાર્થના કરી સર્વનું કલ્યાણ થાય ભાવના સર મારી વાણી વિરામ.